હોવા છતાં મિથ્યા સ્વરૂપ એટલે મતિ એને મિથ્યા મતિ જ્ઞાન કહ્યું. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ. તો જે કહ્યું છે જેમ છે તેમ સમજવાની બદલે, ધારણા કરવાની બદલે, પોતે પોતાની માન્યતા, અનુમાન, પોતાના જે સંસ્કારગત ઉદયગત જે હોય એમાં ભેળવે, એટલે યથાર્થ જેને કહીએ. તો સંકિત જ્યારે વ્યાખ્યા આવી ત્યારે શું કીધું કે પદાર્થ જેમ છે તેમ તેનો યથાર્થ સ્વરૂપનો બોધ થવો તે સમ્યક દર્શન છે. યથાર્થની બદલે અયથાર્થ આવે તો બોધ તો થયો, બોધ તો થયો એને, પણ બોધ યથાર્થ નથી. એને બોધની અંદર એનું અજ્ઞાન ભળેલું છે. એ બોધને એને અજ્ઞાનથી સ્વરૂપ આપીને રૂપાંતરિત કર્યો. કેટલા બધા અભ્યાસુ ઇન્ટેલિજન્ટ વિદ્વાન લોકો હોય તો એને તો કેટલો બધો બોધ થાય, પણ યથાર્થ નથી, અયથાર્થ છે. અયથાર્થ છે એટલે જેણે અનુભવ્યો છે અને એણે જેમ સ્વરૂપ કીધું છે એવું એની માન્યતામાં નથી. એ કંઈ ને કંઈ પોતાની માન્યતાને અંદર ઉમેરે છે. એટલે ત્યાં કહ્યું છે કે એ નિર્દોષ નથી. અને એ માનવા માટે પહેલા કીધું કે તો શું કરવું હવે આમાં, કેમ નિર્દોષમાં માનવા, કોણ કહે છે? તો કે કોણ કહે છે એ નહીં, પેલા કેનારનું નિર્દોષ નરનું કથન માન, એટલે કોઈ ગરબડ થવાની સંભાવના નથી.
તો સર એટલે જે આગમો છે, આગમો ઉપર જેમણે ટીકા લખી વિવેચન લેખન, એમાં એક મતપતાંતર તો હશે,
જો એ ટીકાની અંદર મતનું પ્રાધાન્ય હોય તો અવળું સમજાય, પકડાય અને આપણો પણ એ મત બની જાય, શક્યતા છે. એટલે આનંદ ગંજીએ કહ્યું ને, બેને કહ્યું કે સાહેબ આ કાળમાં અમને વાસિત બોધ મળે, અમને આવો નિર્દોષ લોકોનો બોધ પણ પ્રાપ્ત થતો છે. બધા ભણેલા અભ્યાસુ વિદ્વાન, પરંતુ એની સૂક્ષ્મ વાસનાઓ એના બોધમાં ભળે છે. એટલે એ વાત કહીએ તો એનો એક દ્રષ્ટિકોણ જે કાંઈ હોય પોતાનો, સત્કારનો હોય, વ્યક્તિગત મહત્તાનો હોય, ગુરુતાનો હોય, પૂજાવાનો હોય, આ બધો અંદર જાણે અજાણે ભળે, તેટલા પ્રમાણની અંદર એ જ્ઞાન થોડું અધૂરું છે, એટલે વાસિત છે. એટલે પૂર્ણતા ન હોવાને કારણે જગતના જીવોને પૂર્ણ માર્ગ મળતો. તો નિર્દોષ તો એ છે કે જેવું નિર્દોષ પુરુષોએ કહ્યું છે, તો જ્યારે જ્યારે કંઈ પણ વસ્તુને માનવું, શ્રુત જ્ઞાનથી આત્મા માનવો છે, તો હવે કોનું માનવું? તો અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ જેમ વિતરાગ ભગવંતો છે એમ બીજા પણ ઘણા દેવદેવીઓ છે, ઘણા આચાર્યો છે, ઘણા વિદ્વાનો છે, અધ્યાત્મ વિશે તો છ દર્શનો છે, હવે કોનું માનવું? ત્યાં પ્રશ્ન આવીને ઉભો છે કે બધાએ આત્મા સંબંધી જ વાત કરી છે. એક કે છે આત્મા સચરાચરમાં વ્યાપ્ત છે, એક કે છે આત્મા દેહ વ્યાપ્ત છે, એક કે છે આત્મા સ્વતંત્ર અસ્તિત્વ છે, બીજો કે છે આત્મા સ્વતંત્ર નથી, એ પછી પાછો ઉત્પન્ન થયો છે અને બળી જશે, એક કે છે આત્મા ઉત્પન્ન થયો જ નથી, અનાદિ અનંત છે, અનુત્પન્ન છે, અવિનાશી છે, તો બીજો કે છે કે ના, કોઈએ એને ઉત્પન્ન કર્યો છે અને ફરી પાછો એ એમાં ભળી જશે. બિંદુ સિંધુની વાત કરે, જ્યોત મહાજ્યોતની વાત કરે, કોઈ કે આત્મા એક છે, કોઈ કે આત્મા અનેક છે, આ બધી આત્મા સંબંધી જ વાત છે. હવે અહીંયા એને થોડો વિવેક મૂકવો જોઈએ કે નિર્દોષ નરનું કથન માનો તો નિર્દોષ કોણ? હવે એ આપણે નક્કી કરવા બેસીએ તો એનું સીધું સાદું સૂત્ર શું? જે વિતરાગ છે તે ખ્યાલ આવ્યો. જગતના જીવો કેવી રીતે નક્કી કરે કે આ આને કેનાર આ નિર્દોષ છે કે આ નિર્દોષ છે કે આ નિર્દોષ છે કે આ નિર્દોષ છે? બહુ સરસ વાત મૂકી દીધી કે આ પકડાઈ જાય. જે વિતરાજ છે તે નિર્દોષ છે. કેમ કે જ્યાં રાગ છે એ દોષને કારણે ઉત્પન્ન થયેલું તત્વ છે, અથવા રાગથી દોષનું તત્વ ઉત્પન્ન થયા વિના રાગ છે ત્યાં મમત્વ આવવાનું, રાગ છે ત્યાં આસક્તિ આવવાની, રાગ છે ત્યાં હું પણ આવવાનું, રાગ છે ત્યાં પોતાના મતની માન્યતા આવવાની. મહારાજ સાહેબો એ તો જીનેશ્વરે કીધું છે કેવાનું છે, નિર્દોષ નામનું જે નિર્દોષ જે પરમાત્મા જેમ કે છે એમ કે પોતાને અંદર દાખલ કર્યા તો નિર્દોષ જ છે. પોતાની વાસનાઓ જો ભળે તો એ જ્ઞાન એટલું દૂષિત થાય. જેમ પવન છે એ નિર્દોષ છે, પાણી ઉપરથી આવે તો ઠંડો છે, રણ ઉપરથી આવે તો ગરમ છે, બાગ ઉપરથી આવે તો સુવાસિત છે, અને ગટર ઉપરથી આવે તો. પણ પવન તો સ્વયં ગંધ રહિત છે, રૂપ રહિત છે, વાસ રહિત છે, નિર્દોષ છે, એ નથી ઉષ્ણ નથી શીત. પરંતુ એ કેની સાથે એની વાસનાઓ ભળી છે તો એ પવન તેટલા પ્રમાણની અંદર અંશે દૂષિત, પાછો જે છે છતાં એટલો બધો કચરો અનંત કાળથી આ આકાશમાં છે તો આ વાયુ કેવી દૂષિત થયો છે, આકાશ કેવી દૂષિત છે. આકાશ એવો જ નિર્મળ છે, આકાશનું જે સ્વરૂપ છે એ નિર્મળ છે. તો સાહેબ કેટલો બધો કચરો દુનિયાનો એની અંદર છે, તો કા અમુક સમય સુધી તમને પ્રદૂષિત લાગે પણ એનું સ્વરૂપ નિર્દોષ છે. એમ આ બધા બોધની અંદર વિતરાગતા એ એનો ટેસ્ટ છે. એટલે જ્ઞાનીઓએ આગ્રહપૂર્વક કહ્યું કે વિતરાગ જેવું એકે ઉત્તમ દર્શન નથી, વિતરાગ જેવો એકે દેવ નથી. હવે ત્યાં મિસ્ટર એક્સ વાય ઝેડની વાત ન કરી કે તમે આનું માનો, તમે તેનું માનો, તમે આ પંથનું માનો, તમે આ આચાર્યનું માનો, કંઈ કોનું માનવું, વિતરાગ. કારણ કે વિતરાગતા એ નિર્દોષતાની પારાફિસી છે, એ ટેસ્ટ છે. જ્યાં વિતરાગતા છે ત્યાં દોષની સંભાવના નથી. તો એ વાત મૂકી બરાબર છે. તો આપણે જગતના જીવોને હવે આત્માને જાણવો હોય તો આધાર શું છે એને એ કહ્યું કે રે આત્મતારો આત્મતારો વિગ્રહ એને આ કે કેવળ જ્ઞાનીને ઉપદેશ આપ્યો છે. સર્વાત્ એ પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ, તું કેવળ સત્ય એની પાછળ બિલકુલ પૂરેપૂરી શ્રદ્ધા રાખીને ચાલો જજે, કોઈ વાંધો નહીં આવે. સત્ય કેવળ માનજે પણ કોનું, નિર્દોષ નરનું કથન માનો. દેહ જેણે 15 વર્ષે આ બાબતમાં ક્લિયર છે કે ભલે આત્મા નથી મળ્યો, પ્રાપ્ત કરવાનો છે, કઈ એક ક્ષણ પણ વિચાર આવતો નથી કે આ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે, જંજીરોમાં બંધાયેલો છે, લક્ષ્મી અધિકાર માન કુટુંબ પદવી બધામાં, છતાં પણ આત્માને પ્રાપ્ત કરતું જલ્દી સાહેબ કેમ કરવું. નિર્દોષ નરનો જવાબ પણ કહી દીધો, પ્રશ્ન પણ કર્યો છે, વર્તમાન પર્યાય પણ બતાવી છે કે કેવી છે, અને એ કરવા માટેની રીત પણ બતાવી છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એના વિચાર શાંત ભાવે, બસ ઇન્દ્રિયોના વેપાર બંધ કર, મનના સંકલ્પ વિકલ્પ બંધ કર, આ શાંત ભાવે વિવેકથી વિચાર કર અને નિર્દોષ નરનું કથન માન, તો તને બધા આત્મિકના જેટલા સિદ્ધાંતો છે ને એ બધા તારા અનુભવમાં આવશે. બુદ્ધિથી પકડાય ન પકડાય એની ચિંતા કર. તો એક અમૂલ્ય તત્વ વિચારની અંદર આ અમૂલ્ય તત્વની રીત એની પદ્ધતિ માનવી, ત્યાં કેવળ જ્ઞાનની પણ સ્થાપના કરી અને શ્રુત જ્ઞાનની પણ કરી. કેટલી સરસ રીતે વાત ચાલે છે. અને આ બધા આચાર્યો કહે અને કૃપાળુદેવ કહે, એમાં ક્યાંય તમને વિસંગતિ? કેટલી સંગતિ આવે છે. હા, એટલું છે કે આચાર્યોની વાતો છે એ શાસ્ત્રની રચનામાં છે, એટલે થોડી ગહન છે. શાસ્ત્રનું સ્વરૂપ વ્યાકરણ, ન્યાય, ભાષા, તર્ક, અનેક પ્રકારના એની અંદર વસ્તુ સમાવિષ્ટ છે. કૃપાળુદેવની ભાષા મારે તમારી સાથેની વાતચીતની ભાષા કે ભાઈ આમ જાણી લે તો તને પકડાવે, બરોબર છે. આગળ
જે વખતે જ્ઞાન આત્માના સ્વરૂપમાં સમાઈ રહે છે, જે વખતે જ્ઞાન આત્માના સ્વરૂપમાં સમાઈ રહે છે અર્થાત જ્ઞાન આત્મા કાર્ય પરિણમે રહે છે, ત્યારે હિંસા, તપસ્યા, ચોરી, ગભિતા, વૈકુંઠ અને પરિગ્રહથી બધું કોણ જાય ક્યાંથી નાખી જાય છે તેની અહીંયાથી ત્યાં રહેતી નથી. પણ પાછું જ્ઞાન વિષય આકારે પરિણમે છે એ સતત હિંસા અને ક્રોધાથી બધા અનુભવવા લે છે. આ પછી એ નિશ્ચય થાય છે કે વિષય આકાર પછી હવા થવી જ્ઞાનનું વિષય આકારે પરિણમવું તે અધર્મનો ભૂલ છે અને જ્ઞાન આત્મકારે પરિણમે તે આત્માના સ્વરૂપ રૂપ ધર્મનો મૂળ છે. અધર્મનું મૂળ અને ધર્મનું મૂળ એટલે કે રાગ દ્વેષથી પરાધીનતા વિનાનું જીવન જો જીવનમાં વસતું હોય તો જે આત્માના કર્મમાંનો નાશ થનાર તે કાઢી શકે નહીં હોય. અને જ્યાં સુધી આ બધા વિષય કરતા વિષય છે તે બધા છે એટલે એનાથી દૂષિત થાય ત્યાં સુધી નાશ કેવી રીતે દૂષિત થાય તો ત્યાં બધા વિષય કથાય છે. અને જ્યાં સુધી અહિંસા આ બધા પાસે જે સમ ત્યાગ તે રૂપ વ્યવહાર કરી શકો તે ટકી શકતો નથી. તે વખતે જ્ઞાન જો આત્માના સ્વરૂપમાં સમાય જે વખતે આત્માના સ્વરૂપમાં જો સમાય જાય ત્યારે આત્મા કાર્ય પરિણમે ત્યારે હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, મૃત્યુ અને કંઈ પણ જાણકારી ક્યાંથી નાખી જાય છે તેની હિયાતી પણ નથી થતી. પણ જો પાછું જ્ઞાન વિષય કાર્ય પરિણમે તો તરત જ આ બધા વિષયો આવીને ઉભા રહે છે, સરકારો આવીને ઉભા રહે છે. એની પછી વિષય થાય છે તે વિષય અથવાથી થવા જો થાય તો વિષય કાર્ય પરિણમો એ અધર્મનું મૂળ છે અને જ્ઞાન આત્મા કાર્ય પરિણમે તે આત્માના સ્વરૂપ ધર્મનું મૂળ છે. આત્માનું ધર્મનું મૂળ અને આત્માનું સ્વભાવ ધર્મનું મૂળ અને અધર્મનું મૂળ એ પણ સમજાય છે.
એ સમજાયું એમાં શું સમજણ પડી? ચારિત્ર ક્યારે છે? ચારિત્ર ક્યારે નથી? આ બધું વાંચ્યા કરો, ફરીથી એમ નહીં કરો, એમાંથી શું પકડાયું? એમાં શું કહ્યું? ચારિત્ર ક્યારે છે? રાગ દ્વેષની જે પરાધીનતા નથી, જીવ પોતાના જ્ઞાનના સ્વાધીનતા હેઠળ છે તો એ ચારિત્ર છે. એટલે આ બધું જ્યાં સુધી રાગ દ્વેષ એટલે આ જ્ઞાન ક્રોધાદિક કસાયો બધા કસાયો છે એ બધા એનું સ્વરૂપ હોય તો પછી ગમે તેટલા વ્રત હોય તો પણ શું કહ્યું છે? ચારિત્ર ટકી શકતું જ નથી. માત્ર શબ્દો છે, અહિંસા છે, સત્ય છે, આ છે, તે છે, પણ જો રાગ દ્વેષ કસાય પરિણામ હોય તો ચારિત્ર હોઈ શકે નહીં. સાદી સમજ, ચારિત્ર કોને કહીએ? કસાય રહિત જીવની પરિણતિ તે ચારિત્ર. કસાયનું સ્વરૂપ ક્રોધ, માન, માયા, લોભ અથવા તો રાગ અને દ્વેષ. ટૂંકામાં સમજીએ, સંક્ષેપમાં સમજીએ તો રાગ દ્વેષ, પછી એના ભેદ, કસાઈના ભેદ, પછી એના 25 ભેદ, પછી આ એક ભેદ એ કામ નથી. મૂળ ભેદ છે તો બધાય છે. પછી એમાં અપ્રત્યક્ષ પ્રત્યક્ષ ભાઈ મૂળ જેમાં બધું આવી ગયું. એટલે ચારિત્ર છે તો કે છે કે જ્યાં કષાયોથી રહિત પરિણતિ છે તે. એ અને કેવી સરસ વાત કરે છે કે જો જ્ઞાન આત્માકાર હોય તો ચારિત્ર હોય, અને જ્ઞાન આત્માકાર ન હોય અને વિષયાકાર હોય તો હવે જ્ઞાન તો પોતાનું જ છે, એની બે સ્થિતિ છે, કાંઈ જ્ઞાન આત્માકાર છે અને કાંઈ જ્ઞાન વિષયાકાર છે. વિષયાકાર જ્ઞાન ત્યારે છે કે જ્યારે જ્ઞાનનો ઉપયોગ ઇન્દ્રિયો મારફત છે ત્યારે જ્ઞાન કેવું છે? વિષયાકાર. અને જ્યારે જ્ઞાનનો ઉપયોગ ઇન્દ્રિયોના વેપાર બંધ કરીને છે ત્યારે આત્માકાર છે. જગત તરફ વિચાર કરીએ છીએ ત્યારે જ્ઞાન વિષયાકાર છે. આની સામે વિચાર કરું તો મારું જ્ઞાન વિષયાકાર છે, આની સામે વિચાર કરું તો મારું જ્ઞાન ત્યારે વિષયાકાર છે. કેમ કે કોઈને કોઈ ઇન્દ્રિયોના વિષયમાં ઉપયોગ ત્યાં જોડાયેલો છે. એ જ્ઞાન શક્તિ જ છે, પણ અત્યારે પરિણિત છે, એક્ટિવ છે સમયે સમયે, પણ તેમાં છે બહારના. આત્મા સિવાયના પદાર્થ એમાં જોડાયેલું છે. એ પાંચ ઇન્દ્રિયને લગતો કોઈને કોઈ પ્રકારનો એ પદાર્થ છે તો જ્ઞાન વિષયાકાર છે. વિષયાકાર જ્ઞાન છે ત્યાં કહે છે કે કોઈ પણ પ્રકારનું ચારિત્ર પણ ટકી શકતું નથી. પણ જ્યારે આત્માકાર થાય તો કે છે કે ઓલા બધાય કસાયો કોને ખબર? કેવી કેટલી સરળ વાત નથી કે કસાયોને ટાળવાનો ઉપાય શું? નંદીભાઈ, તું તારા જ્ઞાનને વિષયાકારમાંથી આત્માકારમાં લઈ જાય એટલે ઓલું તો ક્યાંય વહેવી જશે. મતલબ પછી એને ગોઠવા જવાનું કસાય કેવું ગયો, કામ કસાય ક્યાં ગયો, માન કસાય ક્યાં ગયો, ક્રોધ કસાય ક્યાં ગયો, લોભ કસાય ક્યાં ગયો, અહીંયા છે આ છે. પણ વિષયાકારમાંથી તું વ્યાયવૃત્ત થા એટલે ત્યાં એ કે છે ક્યાં હયાતી પણ રહેતી. અને જેવું જ્ઞાન વિષયાકાર થયું પાછું ઓલા એકને શોધવા જવાની જરૂર, બધા હાજર છે, બધા આવીને ઉભા રહે છે. એટલે આ ઉપરથી નિશ્ચય શું કર્યો જ્ઞાનીએ? સિદ્ધિ રીત બતાવી કે અધર્મનું મૂળ શું? વિષયાકાર જ્ઞાનની પરિણતિ તે અધર્મનું મૂળ, અને ધર્મનું મૂળ આત્મા જ્ઞાનકાર. કૃપાળુ દેવ લખ્યું કે અત્રે આત્મા કારતા વર્તે, અત્રે આત્મા કારતા આત્માનું આત્માના સ્વસ્વભાવ રૂપે પરિણમવું તેને આત્મકારતા કહીએ. આવી સ્થિતિ સંસારમાં, વ્યવહારમાં, ગૃહસ્થિમાં સ્થિતિ આ કે અમે ઉપાધિની વચ્ચે હોવા છતાં અમારા આત્મદ્રષ્ટિનું અખંડપણું તેથી બાધા પામતું નથી. એટલે આત્મદ્રષ્ટિ આત્મામાં જ છે. વિષયોની અંદર ઇન્દ્રિયોનો ઉદયગત વ્યવહાર થતો હોવા છતાં ઉપયોગ એમાં નથી. તો એને લખ્યું કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન મનમાં છે, અને દેહ એકબીજાના આભાસે કંઈક થાય કે ન થાય. અદભુત સ્થિતિ છે, પણ આ સાધનાના અંતર્ગત મળતી સ્થિતિ છે. આ બુદ્ધિથી તર્કથી મળતી સ્થિતિ નથી, તર્કથી સ્થિતિ મળતી નથી, બુદ્ધિથી નહીં થાય, સમજ ન પડે, અનુભવ. પણ એમાં કર્તાપણાનો ભાવ જ નથી. પરિણતિ જ્યારે પોતાનો જ્ઞાનાકાર છે ઉદય પ્રમાણે થાય છે ત્યારે એની વૃત્તિ વિષયાકાર નથી, મનમનમાં. એટલે ત્યાં અહીંયા ધર્મ એ કેવળ આત્માનો સ્વભાવ, એ ધર્મ વસ્તુ સહાવો. જો કેટલું સરસ સૂત્ર બધું મેળ પડે કે ધર્મ એટલે શું? તો કે વસ્તુનો સ્વભાવ, એ ધર્મ. તો અહીંયા આત્માનો સ્વભાવ, આત્મા પોતાના સ્વભાવમાં રહે તે ધર્મ, આત્મા વિભાવમાં રહે તે અધર્મ. વિષયાકાર પરિણતિ તે આત્માનો વિભાવ, અને આત્માકાર પરિણતિ તે સ્વભાવ. તો ધર્મ ને અધર્મનું મૂળ, માત્ર ક્યાં વાત મૂકી કે જીવની પોતાની પરિણતિ. હવે એ પરિણતિ કરવી એટલે આપણે જેને કહીએ છીએ કે ધ્યાન કરવું, અંતર્મુખ થવું, સાધના કરવી, ઉપાસના કરવી, એ બધું શું છે કે આત્માકાર પરિણતિ માટેના સાધનો છે અને સાધના છે. ઉપાસના છે જ્યારે આત્માની સમીપ રહેવાય, પણ ઉપાસના દૂર છે પેલા સાધનામાં, અને સાધના દૂર છે પેલા આરાધનામાં. સામૂહિક આરાધના થાય ત્યારે બહુ સરસ બધું થાય. સામૂહિક સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, પૂજા પાઠ કરીએ, કેટલા સરળતાથી થાય સોનલબેન. અને એકલો કરે તો એ કલાકની અંદર અડધો કલાક ક્યાંક બીજે વયો ગયો હોય. એટલે એ સ્થિતિ ઉપર થઈ આરાધનામાંથી જીવ એટલે સાધના સાથે હવે એકાકાર થઈ શકે છે. સાધન સાથે એમાંથી પણ આગળ વધે તો ઉપાસના માત્ર તત્વની સાથે એકાગ્રતા, સાધન હોય કે ન હોય આલંબન છૂટી જાય. આ ઉપાસના ઉપાસક બની જાય, સાધક છે અને આરાધક છે. પણ એ બધી વસ્તુ જુદો વિષય છે. અહીંયા એને જ્યારે પોતાને આ સ્થિતિ લેવાની છે, આત્માકાર જ્યારે બનવાનું છે, ત્યારે એની ઉપાસના પોતાના આત્મ સ્વરૂપની અંદર એ ઉપાસના કરે છે. ઉપાસના એટલે નજીક ઉપસમીપ, તત્વની સમીપ વસવું તે એ છે. આ ધર્મનું મૂળ છે. એટલે કશાયને અહીંયા મંદ કરવાની વાત મૂકી કે ધર્મ અધર્મનો સ્થૂળ ભેદ એ કીધો છે કે કશાય સહિત છે તે અધર્મ, અને કશાય રહિત સ્થિતિ છે તે. વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં દેવચંદ્રજી મહારાજે લખ્યું, ક્લેશે વાસિત ચિત્ત તે સંસાર, ક્લેશ રહિત ચિત્ત તે ભવપા. એક જ લીટી, ક્લેશે વાસિત ચિત્ત તે સંસાર, ક્લેશ રહિત ચિત્ત તે ભવપા. દેવચંદ્રજી મહારાજની 24 ની અંદર વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં આ લીટી છે. યાદ છે કે? તો આ બધી વસ્તુ જ્ઞાનીઓ સૂત્રાત્મક મૂકી દે બધું, અને આને આ વાતને વિસ્તાર વિસ્તાર કરવી હોય તો કઈ 4 ગ્રંથ લખી નાખે, અને એના ઉપર બીજો 10 ભાષ્ય લખે. અને પછી શું થાય કે મૂળ વાત શોધવી, પછી શું શું કીધું ને સેના માટે આ લખાણું છે? તો સરસ. એટલે ઘણી વાર અતિ વિસ્તાર છે એ પણ આપણને મુશ્કેલી કરે, એટલા માટે કે એવી ઉપયોગની ધારા તૂટી જાય તો અતિ વિસ્તારની અંદર આપણે મૂળ તત્વ જે છે એનાથી આપણું અનુસંધાન છૂટી જાય. બરોબર, તર્ક યાદ હોય, દ્રષ્ટાંત યાદ હોય, 2 કલાક સુધી કોઈક પણ વાત ચાલે છે ઘણી વાર પત્ર ઉપરના, પછી પત્ર તો ક્યાંય ન હોય, ગોઠવો જ પડે પત્ર. 2 કલાકના એના પ્રવચનમાં પત્રની વિગત જે છે એ તો આવે જ નહીં, કેમ કે એ જ ભૂલી ગયા હોય. હવે એમાં શું ક્યાંથી આવે? અને કોઈ એમ કે 2.5 કલાક બોલ્યા, પણ 2.5 કલાક બોલ્યા કે 5 કલાક બોલ્યા એનું મહત્વ છે જ નહીં. પણ મૂળ વાત જે છે એ વાત, જ્ઞાની પુરુષોની વાત, એ વાતને આપણે મૂકી શક્યા કે નહીં, અને એ વાત પકડી શકાય છે કે કેમ, એ વાતને સરળ કરવા સિવાય બીજો ઉદ્દેશ નહોતો. વિસ્તાર કરવાનો ઉદ્દેશ સરળતા કરવી હતી, સચોટતા કરવી હતી, એ જ બાકી નહોતો. પણ ત્યાં બીજા બધા દાખલા દલીલ અને વિષયાંતર થાય તો શું થાય કે જ્ઞાની પુરુષની વાત અને મૂળ તત્વ એ લક્ષમાં ન આવ્યું, અને આપણને એમ થયું કે આ પત્ર પૂરો થઈ ગયો, આ ગ્રંથ પૂરો થઈ ગયો. એ ગ્રંથની અંદરનું તાત્પર્ય શું હતું એ તાત્પર્ય જ્યાં સુધી જીવના સમજમાં ન આવ્યું, અને આ બધું પૂરું થઈ ગયું. તો ઘણીવાર અતિ વિસ્તાર વિવરણ આપણે અહીંયા ઘણીવાર આ બધા પુસ્તકો નક્કી કરવાના હોય ને, એના પહેલાં 2 મહિના પહેલાં વાંચવા પડે. પછી 2-3 જણા વાંચીએ, પેલા અમારે તો ગયા વસંતભાઈ ગાંધી ને ઘરે વાંચી, એ વાંચે, પેલા મહેન્દ્રભાઈ થી વાંચે, પછી નક્કી કરીએ કે આ પુસ્તકમાં તો મારા સાહેબના વ્યાખ્યાનો છે. ભલે ગ્રંથ ઉપર જ પુસ્તક છે, વ્યાખ્યાનવાળા પુસ્તક ન લેવા. કેમ કે એમાં પુસ્તકમાં ગાથાનું વર્ણન નહીં આવે. જેમ હું કોણ છું અથવા હું આત્મા છું એ તરુણ રતાબાઈએ લખ્યું છે, એ લખ્યું નથી, વ્યાખ્યાન છે. મદ્રાસની અંદર 4.5 મહિના સુધી ચાલેલા વ્યાખ્યાનો છે, અને વ્યાખ્યાનમાં તો એ આઠમી ગાથા લીએ ને પછી આઠમી ગાથા શું હતી એને જ ખબર પડે માસતીજીને. અને કોક બેન બેઠા હોય લખવા, બધું લખી નાખે પછી ઓહો શું આજ તો માસતીજીએ પ્રકાશે છે, શું વાણી પ્રકાશે, એ બધી લખી પુસ્તક બહાર પાડ્યા કે હું આત્મા છું. અને આપણે જયારે વાંચીએ કે આ વિષય ઉપર માસતીજીનો શું વિચાર છે, આનું વર્ણન આ ગાથામાં આ આવે છે આ ગાથા, તો એમાં કંઈ ન મળે. કારણ કે પુસ્તક છે એનું લખેલું નથી. અને જાહેરાત કેવી થાય કે આત્મસિદ્ધિ ઉપર મહાસતીજીના સ્વાધ્યાય પ્રવચનો છે, પણ એ પ્રવચનો છે એનું વિવરણ નથી. વિવરણ જે લખે, જેને લખવું છે એને તો ગાથા, એનો અર્થ, એનો ભાવાર્થ અને એને લગતી જે કંઈ વાત છે એ લખવી પડે, એ સિવાય આગળ ના ચાલે. કેમ કે એને ક્યાં ઓડિયન્સની સામે કહેવું, એને તો આ શું લખ્યું છે, આનો શાસ્ત્ર અન્ય શાસ્ત્રમાં શું સમર્થન છે. તો હું કહું ઘણી વાર વિવરણ લખ્યું છે એવા ગ્રંથો આપણે લેવા, વ્યાખ્યાન આપ્યા હોય એ ગ્રંથની અંદર આપણે પાછું વ્યાખ્યાન સાંભળવા બેસીએ તો ક્યાંનું ક્યાંય જાય. એટલે ગ્રંથની પસંદગીમાં પણ, એટલે ઘણી વાર અત્યારે ગ્રંથો મળવા, હમણાં આનંદગણના પદ ઉપરનો અને 24 ઉપરના મુક્તિ દર્શન વિજયજીના વ્યાખ્યાનો છે. હવે વ્યાખ્યાન તો એટલા બધા છે આટલા ભરી ભરીને, તો એમાંથી શું નહીં ન થાય. આનંદગણનું પદ તો આટલું સાવ નાનું છે અને એના ઉપરનો મર્મ તો એટલો બધો, એને કદાચ જો લખવા બેઠા હોય તો એને વિસ્તૃત થાય, એનો અર્થ બરોબર થાય, એના ભેદ ખુલે, એનો ભાવ ખુલે. પણ પદ ઉપરનું વ્યાખ્યાન લેવા જાઓ તમે તો તમારે પછી ભાવ તો ખોલવાનું બને નહીં. એટલે પછી ગમે તે પ્રકારનું બોલવું છે, 1.5 કલાક 2 કલાક બોલી નાખો તો શું હોય. આજે આ પ્રકારની સાધકમાં સત્સંગી જે સ્વાધ્યાય કરે છે એને સમજ હોવી જોઈએ. એને જો સમજ ન હોય તો શું કરે, એ ગમે તે પકડી લે વિષયાંતર. એ સમજે કે મેં આ ગ્રંથ પૂરો કર્યો, હું તો એ જ વાંચું છું. પણ એ વાંચસ તું ગ્રંથમાં, પણ એ ગ્રંથની અંદર એના વ્યાખ્યાનો છે અને વ્યાખ્યાનો ગાથાની સાથે સંબંધિત જ હોય એવું ન બને. લખવામાં તો એને સમજાવવું પડે, સમજાવવું પડે. વિવરણ લખે, ભાષ્ય લખે, એટલે કહ્યું છે કે ભાષ્ય, ચૂરણી, વિવરણ એ વાંચો. ભાષ્યની અંદર તો જે ગાથા કીધી છે ગણ તીર્થંકરોએ, એની ગણધરો એનું વિવરણ લખે, ભાષ્ય લખે એના ઉપર કે આની અંદર આ સમાવિષ્ટ છે. પછી વાંચનારને એની અંદરનું તત્વ પકડાય, સમજાય, કોઈ યુક્તિ આપે, કોઈ એને અર્થની સમજાવ સમજણ આપે. વ્યાખ્યાનમાં તો એને ક્યાં બંધાયેલા છે, એ તો 2 કલાક સુધી ગગડાવી નાખે. એટલી મુસીબત બહુ છે.
ભાષ્યમાં એવું થાય છે, ભાષ્યમાં એટલો બધો વિસ્તાર થાય છે કે મૂળ ગાથા ભૂલાઈ જાય છે. એક પુસ્તક આવ્યું હતું આત્મસિદ્ધિ વિષય,
જયંત મુનિનું
છ જણાની પાસે એ બુક ગઈ અને 6 જણાએ 10 પાના 15 પાના વાંચીને પાછી આપી છે,
કશું જ ન મળે એમાં. એટલે આ જ રીતનું જેમ એ આત્મસિદ્ધિ ઉપરનું ભાષ્ય છે, એવી રીતના બીજા અનેક રીતના છે. જેમ મેં તમને આ કીધું, હું આત્મા છું, હું કોણ છું, એમ શબ્દ છે ને 3 ભાગ બહાર પડેલા.
હું
બધા શું શોકેસમાં રાખે, અમારે કઈ આત્મસિદ્ધિ ને તરુણ લતાભાઈ ના ખાસ નહીં, પણ એમાં કઈ નથી. તું આત્મસિદ્ધિ નહીં સમજે, નહીં આવી શકે, કારણ કે વ્યાખ્યાન છે. અને વ્યાખ્યાનની અંદર તો સમુદાયને બરોબર લક્ષ સમુદાય ઉપર હોય, એટલે 2 કલાક સુધી પછી જુદા જુદા દાખલાને દલીલને અલી તલીને ને માલીની વાતો હાયલા કરે, કાંઈ ન આવે. તત્વજ્ઞાન સાથે વફાદાર છે. તત્વજ્ઞાન શું છે એટલે સાચી સ્વાધ્યાયની શૈલી છે, એ વ્યાખ્યાન શૈલી નથી. આનું બીજું સ્વરૂપ છે કે તમારે જયારે સ્વાધ્યાય આપવાનો છે, પત્ર સ્વાધ્યાય દાખલા તરીકે આપવો છે, કોઈ ગ્રંથનો સ્વાધ્યાય આપવો છે, તો ત્યારે વ્યાખ્યાન નહીં આપવાનું. વ્યાખ્યાનની અંદર તો તમે ગમે ત્યાંનું દુનિયાનું, પણ બધું સારું સારું છે, પણ સારું સારું છે એટલે એ મહત્વનું નથી. મૂળ વાત જે સમજવી છે એ તો સમજાવી નહીં, અને બાકીનું શું કરવું છે. મને કહ્યું કે આ 609 પત્રમાં કૃપાળુદેવને અહીંયા તત્વની શું પ્રયોગના છે એવું વાત નથી કરતો, અને 609 ઉપર બાકીની ઘણી કરું છું, 10 કલાક સુધી બોલું છું, બોલી શકું. એ વ્યાખ્યાન છે. સ્વાધ્યાય કરવો હશે ત્યારે અધ્યયન કરો, તત્વનું અધ્યયન અર્થ સાથે કરો, એનું રહસ્ય, એના ભેદ, એનું તાત્પર્ય અને એમાંથી મળતી સમજણ એ પરમાર્થ છે. એટલું વધારે સર. અને નહીં તો જેટલી મતિની શુદ્ધતા હોય, એ પુરુષ પ્રત્યેની જેટલી ભક્તિ હોય એટલી વફાદારી રહે. હવે જેને કૃપાળુદેવ પ્રત્યે ભક્તિ જ નથી અને એ આત્મસિદ્ધિનું વિવરણ કરે, એ કેવું કરે? એ લખે જ કવિ 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 રેખા કરે. તમે માહિતું છે કે કવિ અહીંયા ભૂલ કરી ગયા છે ને, કવિ આ લખ્યું, કવિ આમ કહેવા માંગે છે, એ શું ભાષ્ય કરવાના? એટલે આપણે એની ચર્ચામાં નથી પડતા. આપણે તો આપણે આ સમજવા માટે કે આપણે અત્યારે સ્વાધ્યાય વર્તુળ વાળા છીએ. એટલે કેટલીક વાર આપણા લોકોની અંદર પણ આપણે શું કરવું જો આપણે અહીંયા આવીએ છીએ, તત્વો સમજવાનું છે, વ્યાખ્યાન માટે નથી આવતા. અને પછી વ્યાખ્યાનથી પ્રભાવિત થવું હોય તો અહીંયા આવવાની જરૂર નથી. કેમ કે એમ કે સારું સારું ભાષણ સેમિનાર ચાલે, 8-8 કલાક ચાલે. હમણાં શિબિરોનો એક પ્રયોગ ચાલે છે. શિબિર એટલે શું? રોજના 6 કલાક ભાષણ કરવું. તે બોયલા જ કરે, 8 વાગ્યાથી શરૂ કરે, 1-2 વાગી ગયો ખબર ન પડે, 2 વાગી ગયા વાંધો નથી, કરવું છે શું? મૂળ વાત હતી એ કેટલી પકડાણી, કેટલી સમજાણી, એનું પૃથ્થકરણ કેટલું થયું, તાત્વિક દ્રષ્ટિએ એનું વિશ્લેષણ કેટલું થયું, અને એમાંથી તાત્પર્ય રીતે આપણને કઈ વાત પકડમાં આવી. વસ્તુ વિતરાગે, જે જગતના પદાર્થો કહ્યા છે એ પદાર્થો સમજાય છે. એટલે એક શિબિરનો સામાન્ય અર્થ તો એ થવો જોઈએ કે વધારે ને વધારે સમય આપણે એમાં આપીએ. એટલે એ વિષયમાં સમયની મર્યાદા આપણને રોકે નહીં, પણ એ સમય અમમાપ છે આપણી પાસે, એટલે વિષયને આપણે ન્યાય આપીએ કે ન આપીએ તો એ શિબિર આપણને લાભદાયી થાય. એટલે આપણે તો માત્ર એટલું સમજવું છે કે અહીંયા દેવચંદ્રજી મહારાજ, આનંદગનજી, એની પણ 24 છે, અને બીજા પણ અનંત સ્તવનો આપણે ગાય છે, ભાવના પદ જોડકણા, પણ એ આખું પદ ને એ સ્તવન વાંચ્યા પછી શું મળ્યું? ત્યારે તમે આનંદગનજીનું કહો કે એક સ્તવનની અંદરથી શું મળ્યું? તો વિતરાગે કહેલા પદાર્થની સમજણ મળે માટે તત્વની આનંદગનજીની 24 આખી યોગ માર્ગ આવે, દેવચંદ્રજીની 24 આખી દ્રવ્યનો યોગ આવે. એ તો તીર્થંકરની ભજના કરતા કરતા એક એક પદાર્થ જે છે એ પદાર્થની ગૂંથણી કરે છે, અને એ ગૂંથણી એટલે એ જ્યારે પ્રવચનો એ સ્તવનો વાંચવા હોય ત્યારે એની અંદરથી નવા નવા પદાર્થો મળે તત્વજ્ઞાન. ત્યારે બાકી તો ઘણા ભજનો મળે છે, સારા સારા પદ મળે છે, તાલ સારા, રાગ સારો, ધૂન સારી, શું કરવું? બંદિશ બહુ સરસ બનાવી, પણ બંદિશમાંથી કયો પદાર્થ મળ્યો? તો નહીં, કઈ નહીં. તો જિજ્ઞાસુ જીવોએ કૃપાળુદેવ એક સરસ એક શબ્દ મૂક્યો છે 398 કે તાત્પર્ય વૃત્તિવાળા લોકોનો આજે અભાવ છે, કે જેને 1.5 કલાકનું મહત્વ નથી, કે છે મને આમાં શું આજે સમજ, એની વૃત્તિ તાત્પર્ય વૃત્તિ છે કે મારે સમજવું છે આની અંદર. આશય સાથે ચાલીએ, આનંદગનજીએ લખ્યું છે. આશય શું છે? આમાં જ્ઞાની પુરુષ આ લખ્યું છે, જ્ઞાની પુરુષ લખવા ખાતર કંઈ લખતા, એ કોઈને કોઈ આવા પદાર્થને સમજાવવા માટે લખે છે. તો એની અંદર આપણને કંઈ પકડાય છે? કદાચ એની ભાષાને આપણી ભાષામાં ફેર હોય, એની સમજણમાં ને આપણી સમજણમાં તો ફેર છે જ. સાંટો ફેર તત્વનું તત્વ જે છે. તો ધીરે ધીરે આપણે આપણી સમજણને એની સમજણમાં ઢાળીને એમાં જે પદાર્થો કયા છે તેનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ. તો તાત્પર્ય વૃત્તિ હોય, આશય વૃત્તિ હોય તો આ વસ્તુ આપણને પકડાતી જાય. એટલે આખા પેરેગ્રાફમાંથી આપણે તો શું કાઢવું કે ભાઈ આમાં શું કરવું કે ભાઈ ધર્મ ને અધર્મ. બહુ સરસ, ચાલો આપણે વળી બીજા આગળ વધી ગયા થોડા બને આવું આગળ. બસ 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 આનું તમે સમજાવો જરા. શું એની અંદર સૂત્ર આવ્યું? કર્મનો ક્ષય ક્યારે થાય? યોગી કરે, જ્ઞાની કરે, ધ્યાની કરે, જેને કરવું હોય ને કરે. ખ્યાલ આવ્યો તમને? ફરીથી જુઓ, ત્યારે જ કર્મનો ક્ષય થાય છે. કર્મનો ક્ષય ક્યારે થાય? આત્મ સ્વરૂપનું જયારે ધ્યાન થાય તો જ કર્મનો ક્ષય થાય, ને તો નથી. પછી યોગીઓ એ જ કરે, ધ્યાનીઓ એ કરે, જ્ઞાનીઓ એ કરે, તપસ્વી બધા આત્મ સ્વરૂપનું નિરંજન આત્મ સ્વરૂપ. કેવું? દરેક વખતે એકને એક શબ્દ કંઈક મૂક્યો હોય નિરંજન. આત્મ સ્વરૂપનું તો ખરું, પણ આત્મા કેવો? નિરંજન એટલે
કર્મધારી.
રંજિત ભાવ નથી. ચંદ્રિકા બેન કેમ સાચ? નિરંજન બહુ સરસ શબ્દ પકડજો. રંજિત ભાવ, રંજિત ભાવ શેમાંથી આવે? પોતાની ઈચ્છામાંથી, પોતાની સ્પૃહામાંથી, રતિભાવ થયો. જો બે પ્રકારનો ભાવ વિભાવ છે, વિભાવનો કૃપાળુ દેવે હાથ નોંધમાં આવ્યો. એક ઉદય, મને કંઈ પણ અત્યારે થયું ઉદય ભાવ છે, અને ઉદય નો હોય ને હું કંઈક અટકચાળો કરું, અપલખણ, એ મારો રંજિત ભાવ છે. અને જગતના જીવો આ બેનો ભેદ જાણતા? એટલું બધું ઘોર અજ્ઞાન છે. એટલે એ ઉદયને, રંજિત ભાવને ઉદયમાં ખપાવે. હોય ઈચ્છા અને જણાવે ઉદય, કે અમે ઉદય પ્રમાણે કરી. ઉદય છે જ ને, તું ન કરતો નહીં થાય. ઉદય માટે થઈને આપણે ત્યાં એક અભિગ્રહ વ્રત કીધું છે કે તારે કોઈક બી કસોટી કરવી હોય કે આપણા ઉદયમાં આ છે એટલે જ આપણે બધું કરીએ છીએ આ બધો સંસાર ને કામ. તો આજે અભિગ્રહ લઈ લે કે ન ચાલતા કરવું પડે તો જ કરવું, નહીં તો કરવું નથી. આ અભિગ્રહ, અથવા આવી સ્થિતિ બને તો જ કરવું, નહીં તો નથી કરવું. આ અભિગ્રહ ઉદય હશે તો ખબર પડશે કે આ ઉદય હતો. મેં ધાર્યું તું નહોતું જાવું, જાવું જ નહોતું, એને માટે બધું જ આયન કર્યું, પણ આ તો બધી જવાની તૈયારી કરે, કપડાં કાઢી રાખે. પછી નહોતું પણ જાય તો, અને પછી એને ઉદયમાં ખપાવે. કંકોત્રી આવે ત્યારથી શરૂઆત કરે બધી જવાની, અને પછી કે શું થાય સંસારમાં છીએ આપણે કઈ છૂટકો? હવે આ વાત કેટલી છે, આ બધું આપણું નાટક છે. તારે નથી જવું, નહીં જતો, પણ તું જાય છે, રંજિત ભાવ છે, તારી ઈચ્છા છે, તારી પોતાની સ્વેચ્છાથી, તારું નિરંજન સ્વરૂપ નહીં, રંજિત સ્વરૂપ છે. અને રંજિત સ્વરૂપ છે એ જ દોષ છે. ઓલું તો ઉદયગત થયું. તો જ્ઞાનીઓનો વ્યવહાર ઉદયગત હોય છે અને અજ્ઞાનીઓનો સંસાર રંજિત ભાવે હોય છે. ત્યારે કૃપાળુ દેવનું ખ્યાલ આવે કે આખું જગત સોનાનું થાય તો અમને કંઈ, તો અમારું આ બધું લેવાને માટે ચાલતું નથી. અમારે કોઈ આત્માના કોઈ પરિણામને ખાતર અમે આ સંસારમાં રહ્યા છીએ એવું માનશો? તો ઉદય અને રંજીત અને આપણો જ્યારે સંસાર સાથેના વ્યવહારોનું મૂલ્યાંકન જો આપણે કરીએ પ્રમાણિકતાપૂર્વક, તો ખબર પડે કે રંજીત ભાવનો ભાગ કેટલો છે અને ઉદય ભાવનો ભાગ કેટલો છે. તો ઉદયને સમજવામાં વાત સરસ કરી મધુભાઈ કે ઉદય સમજતા નથી. તો પેલા એ પોતે નક્કી કરે કે મારે આ સંસારની અંદર રહેવાની કોઈ ઈચ્છા નથી, મારે કંઈ કરવું નથી, સંસારના કોઈ કામ થાય એમાં મારું આત્માનું કોઈ કલ્યાણ નથી. આ એને ગાંઠ વાળી દીધી, કશું જ કરવું નથી, જે થાય તે ઉદયગત થાય ભલે, પણ મારે પોતાને ઓફ માય ઓન સ્યો મોટો જેને કે ઇંગ્લિશ કંઈ કરવું નથી. પણ એ સ્થિતિ એની સંસારમાં મારે કંઈ કરવું નથી, કારણ કે આત્મા અકર્તા. હવે એ અકર્તા પણ કઈ ખબર પડે, આ તો બધું કરતા કરતા અકર્તા ભવે ઉપર છે. બધું કરતા કરતા આયોજન કરે, ગોઠવણ કરે, પ્લાનિંગ કરે, બધું કરે અને પાછો છેલ્લે શબ્દ શું મૂકે? અકર્તા. હા, ઉદય અકર્તા ભાવે. ઉદય હતો એક તો ઉદયને લાગે અને બીજો નાખે અકર્તા ભાવે. ત્યાં સુધી આ કોઈ નિવેડો થાય, નિરંજન આત્મ સ્વરૂપનું ધ્યાન જ્યારે થાય ત્યારે કર્મનો અવશ્ય આ નિર્જરાનો ક્રમ. અનંત જન્મના કર્મો એક જ જન્મમાં જ્ઞાનીઓ ખપાવી દે, આ કયું સિદ્ધાંત, આ કયું વિજ્ઞાન, આ કયું ગણિત? સાહેબ, અજ્ઞાનથી, ઘોર મિથ્યાત્વથી અને જન્મો જન્મ સમયે સમયે અનંત કર્મનો વ્યવસાયી ગ્રાહક એવો આ જીવ. અને આ જ્ઞાનની અંદર તમે કહો છો કે એક જ્ઞાનની ક્ષણમાં, ધ્યાનની એક ક્ષણમાં એ અનંત કોટી કર્મોની કરોડો ખપાવે છે. સાહેબ, આ ગણિત તો અમને સમજાવો. તો કે નિરંજન આત્મ સ્વરૂપનું ધ્યાન જો હોય તો તે સમયે કર્મો આત્માના પ્રદેશ ઉપર રહી શકતા નથી. કર્મો ક્યાં છે? પ્રદેશ ઉપર. પણ આત્માના પ્રદેશ ઉપર કર્મોને રહેવા માટે આધાર શું છે? રંજિત ભાવ. આ કસાય કહીએ જેને, એનું વિકસિત સ્વરૂપ કસાય છે કે આત્માની અંદર એ સપાટી બરોબર સરસ કર્મોને પકડે એવી, ટકાવે એવી છે. વિકાસ છે. સ્નેહ જેને શબ્દ કહીએ છે, સ્નેહયુક્ત છે, એને ગમે છે. ટૂંકમાં સીધી વાતમાં કહીએ તો અંદરથી બધું ગમે છે, કાંઈ ન જો એવું બોલવું છે પણ અંદરથી બધું ગમે છે. એ તો રાહ જોતો કોઈ કહે એટલે ઉદયના નામે ખતવણી થાય, પણ એને તો ગમે છે. તો એ કર્મ ક્યાં સુધી રહેવાના છે? કર્મ પરદ્રવ્ય છે કે સ્વ? પર. તો આત્માના પ્રદેશ ઉપર એ રે ક્યાં સુધી? એને આધાર મળે. જ્યાં આધાર ન હોય તો કોઈ પદાર્થ કોઈના ઉપર રહી શકે ખરો? જેવો આધાર તૂટી જાય, એટલે જ્ઞાનીએ ઉદાહરણ આપ્યું છે કે સૂકી દિવાલ ઉપર સૂકી રેતીનો નાખીએ તો શું થાય? પણ દિવાલ ભીની હોય તો થોડા દાણા તો ચોટશે કે નહીં? તો તારી આત્માની દિવાલ. રંજિત ભાવ એ આર્દ્રતાનો, ભીનો, પર પ્રત્યેનો આ ભાવ છે. એ નિરંજન આત્મ સ્વરૂપનું જ્યારે એ ચિંતન કરે, ધ્યાન કરે, ત્યારે કર્મનો એટલું સરસ કે ત્યારે જ કર્મોનો ક્ષય થાય છે. તો મારે ભલે મારા કર્મો ગમે તેટલા હોય, કર્મને ખપતા વાર કેટલી? તો કે તું નિરંજન થાય એટલી, તારો ભાવ નિરંજન થાય એટલી. સૂત્ર સમજાય છે?
ઈચ્છા રહિત થાય
બરોબર. એટલે પછી જાય જ્યારે આ બધું પ્રત્યક્ષમાં અનુભવમાં જ્યારે આવવું હોય ત્યારે સાધકની પાસે પેલા માર્ગ ક્લિયર હોય કે ભાઈ મારી આખરે મારી પાસે એક કલાક છે મારે ધ્યાન કરવું છે, તો મને ખબર તો પડવી જોશે ને કે મારે નિરંજન આત્માનું ધ્યાન કરવું છે. અને એ આત્મા આગળ આવી ગયું કે જેવો જ્ઞાનીઓ કહ્યો છે, શ્રુત જ્ઞાન છે પણ નિર્દોષ હોવું જોઈએ. ભલે મારી પાસે કેવળ જ્ઞાન નથી, હું શ્રુત જ્ઞાનથી આત્મ સ્વરૂપનું ધ્યાન કરીશ પણ નિર્દોષ હોવો જોઈએ. એ જ્ઞાન નિર્દોષ છે પણ હું પાછો રંજિત છું. ખ્યાલ આવે છે? એટલે કે આ પગથિયા સમજવાના છે કે આત્મા પ્રાપ્ત કરવો છે તો કે એ તો થાય, અરૂપી છે પણ થાય. ક્યાંથી થાય? તો કે કેવળ જ્ઞાનથી થાય, રાગાથી રહિત અવસ્થા હોય તો થાય. પણ એ તો નથી, તો કે શ્રુત જ્ઞાનથી થાય. તો એ શ્રુત જ્ઞાન નિર્દોષ હોવું જોઈએ કે જેને અનુભવ્યું છે કે એના આધાર ઉપર થાય. સાહેબ જ્ઞાન નિર્દોષ છે અને હું બેઠો તો કાંઈ નહોતું. જ્ઞાન નિર્દોષ હતો પણ તારું ચિત્ત નિર્દોષ ભાવ કયો હતો? રંજિત ભાવ. આ નિરંજન શબ્દ કેટલો બધો મહત્વનો છે.
નિરંજન એટલે એ આ ધ્યાનને લાગેલો છે ને, એ શબ્દ વિશેષણ ધ્યાનનું છે ને.
નિરંજન આત્મ સ્વરૂપનું છે,
આત્મ સ્વરૂપ તો શુદ્ધ જ હોય છે.
એનું જ કરવાનું, શુદ્ધ આત્મ સ્વરૂપ. આપણા ભાવથી એ આત્મ સ્વરૂપ મલિન થઈ જાય છે આત્મા ધ્યાન કરનારનું. એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ નિરંજન આત્મ સ્વરૂપ. આત્મા નિરંજન ક્યારે છે? કે જ્યારે જ્ઞાન દર્શન ચારિત્રથી યુક્ત છે તે. જો જ્ઞાન દર્શન ચારિત્રથી યુક્ત નો અને કસાયથી યુક્ત હોય તો એ આત્મા રંજિત આત્મા છે, ઈચ્છાવાળો છે, સ્પૃહાવાળો છે. એટલે સત્પુરુષની વ્યાખ્યામાં કહ્યું કે અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા, રંજિત ભાવ નથી એની પાસે લેશ માત્ર. એટલે પૂછે કે માર્ગમાં શું જોઈએ? દેવે પ્રસન્ન થઈને રાજાને કહ્યું તો કે આ રાજલક્ષ્મી પ્રાપ્ત થઈ છે પુણ્યને યોગે, પણ હવે મને સ્વપ્ને પણ આની કોઈ વિચારણા ના, એવું વરદાન આપી શકો તો આ મારી સ્પૃહા ક્યાંય જાગે નહીં, મારી ઈચ્છા ક્યાંય જાગે નહીં. આવું મારું આત્માનું જે શુદ્ધ નિરંજન સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્રથી યુક્ત એવું આત્માનું સ્વરૂપ મારે કરીને એનું ધ્યાન કરવું છે તો કર્મની તાકાત નથી કે રી આત્મા સાથે. કર્મક્ષય ક્યારે થાય? અને મોક્ષ એટલે સર્વ કર્મનો કર્મથા ક્ષય થવો તે મોક્ષ. આત્માની બે અવસ્થા, એક સંસારી અને બીજી સિદ્ધ. આ બે જ ભાગ લોકની અંદર. સંસારી કોને કહેવાય? કર્મ સહિત. અને સિદ્ધ કર્મરહિત. તો કર્મરહિત અવસ્થા તો કર્મ જવા જોઈએ ગમે તે હિસાબે. જે કંઈ કાર્ય કરીએ ધર્મની, જે ક્રિયા કરીએ સાધનાની, એનું એક જ લક્ષ છે કર્મથી રહિત થવું, કર્મ ઓછા થવા, હળું કર્મી થવું, કર્મના બંધ. જીવને બંધ શેનો છે? કર્મ સિવાય કોઈ બંધ નથી. તો આ કર્મના બંધથી છૂટવું આ આખી સાધનાનું પરમાર્થનું લક્ષ્ય છે. તો પ્રશ્ન આવ્યો કે કર્મ કેમ છૂટે? સુઈ ગળાન સૂત્રની અંદર આ વાત આવે કે આ કર્મના બંધ આત્માને છૂટે કેમ. મુનિશ્રીએ કૃપાળુદેવીને પૂછાયું કે સુઈ ગળાન સૂત્ર વાંચવું કે કેમ. એટલે એની અંદર 375 ના પત્રમાં કૃપાળુદેવી આગમ વાંચવા માટે કીધું, પણ ત્યારે કીધું કે ઉભા રહેજો. એ આગમ સુકામ વાંચવું? તો કે એની અંદર આ પ્રશ્ન છે, જિજ્ઞાસા પહેલા એ છે કે હે પ્રભુ, આ આત્માને કર્મનો ક્લેશ કેવી રીતે તૂટે? તો કે બોધથી તૂટે. અને એ બોધ શું છે એ મારે જાણવું છે તો તું શાસ્ત્રમાં જ જા. પણ કુળ ધર્મ અર્થે, મતાર્થ અર્થે આગમ વાંચવા કેટલું દ્રષ્ટિ આપે છે કૃપાળુદેવ મુનિને આપે. અને આ માત્રે સાદી સીધી ભાષામાં આત્મસિદ્ધિમાં આપી દીધી કે જે જે કારણ કારણ છોડી ના કર્મ છે એ છૂટવા જોઈએ. કર્મ ક્યારે છૂટે? આત્મા અત્યંત નિરંજન અવસ્થામાં આવે, જ્ઞાન દર્શન ચારિત્ર સહિત એવી અવસ્થા પ્રાપ્ત આત્માને કર્મ એની સાથે રહી શકતા નથી, આધાર તૂટી જાય છે. કર્મને આત્મા સાથે જોડાવાનો આધાર તૂટી જાય છે, નહીં રહી શકે. એટલે કર્મના દળિયા એને શું કહેવાય છે, ખરી પડે છે. નિર્જરામાં શું થાય છે, કર્મના દળિયા દલીકો, એને શબ્દ પ્રયોગ અધ્યાત્મ ભાષામાં દલીકો, કર્મના દલીકો જે આત્મ પ્રદેશ ઉપર અવરાઈને ઘેરીને જે એના શક્તિને એના ગુણને અવરોધીને રહ્યા છે, આવરણ આપી દીધું છે, એ દલીકો ખરી પડે છે. એ ખરી પડે છે એટલે આત્મા જયારે દલીકો ખરી પડે છે તો આત્મા તો જેવો છે એવો શુદ્ધ છે. પ્રકાશના ઉપરના આવરણના જેટલા છે જે ફરી પડે, આપણે કાગળ રાખ્યો હોય અને કાગળ આપણે મૂકો હોય થોડીક વાર પછી કાગળ ફરી પડે તો પાછો પ્રકાશ તો એવો ને એવો, કાગળ હતું ત્યાં સુધી એનું આવરણ હતું પણ ફરી પડ્યો. ફરી એટલા માટે પડ્યો કે કાગળને ત્યાં ટકવા માટે બીજું સ્થાન નહોતું. જરાક ગરમી લાગી શરૂઆતમાં તો લાગી જાય, આમ જરાક હાથ કરીને આમ મૂકો હોય ને તો આપણે એમ ત્યાં ઘર આવી જાય, પણ પછી ખબર પડે કે આની ગરમી એવી છે કે હવે કાગળ કઈ કર્યું નહીં તો કાગળ ફરી પડ્યો. અરે ફરી નથી પડ્યો, કાગળની અંદર અંદરની જે પ્રકાશની ઉષ્ણતા આવી, હવે કાગળને રહેવા માટેનું સ્નિગ્ધતા સમાપ્ત થઈ ગઈ, આધાર તૂટી ગયો,
બિલ્ડિંગ.
એમ આ જ્ઞાન દર્શન ચારિત્રયુક્ત આત્મા જયારે પોતાના સ્વરૂપની અંદર આવે છે ત્યારે આ કર્મને એ ટકવા દેતા. તો કર્મ ક્યાં સુધી આત્મ પ્રદેશ ઉપર વળગી રહે છે, જ્યાં સુધી આપણે ઈચ્છીએ છીએ. રંજીત ભાવ એટલે આપણો ઈચ્છા નો ભાવ, રંજીત ભાવ આપણી ઈચ્છા નો ભાવ. તો કર્મ ક્યાં સુધી રહેશે, જ્યાં સુધી તારે રાખવા છે ત્યાં. કાંતિભાઈ ગાંધી, કર્મ રાખવા છે મારે તો કોઈ એને હટાવી શકશે, પણ મારે નથી રાખવા. મારો રંજિત ભાવ નથી, કર્મ પ્રત્યે લેશ માત્ર મને રંજિત બુદ્ધિ નથી, તો કર્મ રહી શકશે. સરસ વાત મૂકી દીધું. એ બધું જે હોય છે ભાઈ, ક્રિયા અનેકાંત છે, સહસ્ત્રવિધ પ્રમાણે છે, એની ચર્ચામાં નહીં પડવું. નિરંજન અવસ્થા પ્રાપ્ત કરવી, રંજિત ભાવ જાય એટલે ચૈતન્ય ભાવ જાય, જ્ઞાતા ભાવ જાય, જળ થઈ ગયો. રંજિત ભાવ છે એ જ્ઞાતા ભાવ નથી, એ જ્ઞાતા ભાવ નથી. કઈ ન આવે, સહજ ચૈતન્ય સ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપમાં આત્મ રમણતા થઈ, સ્થિરતા થઈ. એક મિનિટ, ચાલો આપણે હવે આ એક છેલ્લો પેરેગ્રાફ લઈએ એટલે આ વિષય આખો પૂરો થઈ જાય. છેલ્લો પેરેગ્રાફ કોનો વાત છે, ચંદ્રિકા મેન બસ.
Thank you.
કહો આની અંદર કોઈ સૂક્ષ્મ તત્વ કયું આપણને ખ્યાલમાં આવે છે? પછી જેટલું જેટલું આમાંથી આત્માથી પરામુખ થવું ને આત્માથી અભેદ રહેવું, આમાં પરદ્રવ્યમાં આત્માથી પરામુખ થઈને પરદ્રવ્યમાં રાજ કરે છે. એટલે પેલા એ આત્માથી ખસી ગયું, પછી એ ચારિત્ર વગેરે એના ટકી શકતા નથી. કેમ કે ચારિત્ર જ્ઞાન દર્શન ચારિત્રને આધાર હતો એ આત્મા, અને જેવો ચારિત્રને ખરેખર અર્થ સ્વરૂપમાં જાણે છે. સમયસાથે ગાથામાં આવે છે કે જ્ઞાન દર્શન ચારિત્ર એ આત્મા, એ જ જ્ઞાન દર્શન ચારિત્ર છે એમાં આવે છે. તો ચારિત્ર એ જ આત્મા છે, તો જે ચારિત્રના ખરા સ્વરૂપને જાણવા વાળા છે તેઓ આત્માની સાથે અભેદરૂપ શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમાં નિરંતર. એટલે એની પ્રવૃત્તિ આત્માથી અભેદ રહેવી જોઈએ, એટલે લક્ષ્ય ક્યારે પણ આત્માથી પરામુખ થવું જોઈએ. બે સ્થિતિ થાય, એક આત્માનું વિસ્મરણ કરી આત્માથી પરામુખ થઈને આત્માથી છૂટા પડીને પ્રવૃત્તિઓ થાય તો એ જ્ઞાન દર્શન ચારિત્ર ટકી શકશે. પણ આત્માથી છૂટા પડ્યા વિના અભેદ રૂપે આત્મ સ્વરૂપને વળગીને આત્મ સ્વરૂપમાં લીન રહીને આત્મરમણતા રાખીને કંઈ પણ પ્રવૃત્તિ થશે તો એ અબંધ અવસ્થા છે, એનું ચારિત્ર સમાપ્ત થશે. એ નિરંતર પ્રવૃત્તિ કરે છે જ્ઞાન દર્શન ચારિત્રમાં તો અહીંયા એની અભેદ અવસ્થા છે. એટલે આત્મા સાથેનું અભેદપણું રાખીને સાધના કરવી, અને એક છે આત્માથી પરામુખ બનીને. આત્માથી પરામુખ બનીને એટલે આત્મા ભૂલાઈ જાય, હું આત્મા છું એનું વિસ્મરણ થાય. એટલે કૃપાળુદેવના જો જીવનના આધાર ઉપર આપણે આની વિચારણા કરીએ તો કહ્યું છે કે ક્યારેક ક્યારેક ઉપદેશ ઉપયોગનો ભંગ થાય છે એ સહન થતું નથી. પ્રવૃત્તિ જે થતી હોય થાય એનો વાંધો નથી, પણ અમારો ઉપયોગ આમાં અખંડ આત્મ સમાધિ રહેવી જોઈએ, નિરંતર અવિચ્છિન્ન આત્મ ધ્યાન રહેવું જોઈએ, અનવકાશ આત્મપણે રહેવું જોઈએ. લક્ષ્ય એ છે કે આત્માની અભેદતા જો જળવાઈ રહે તો કોઈ વાંધો, પણ એવો ઉદય આવે અથવા એવી પ્રવૃત્તિ થાય રાગની રંજિત ભાવે અલ્પ પણ કે જેમાં આત્માનો ભૂલાવો. એટલે એક જગ્યાએ લખ્યું છે કે એવો બાહ્ય ઉપાધિનો ઉપયોગ ઉદય છે કે આત્માનો ભૂલાવો થાય એવા પ્રસંગો આવી ગયા. ખરેખર આત્મા તો પોતાનો છે, પોતે પોતાને ભૂલે, પણ આ તો અનંતકાળથી ભૂલેલો છે, પણ ભૂલાવો થઈ જાય. આત્મ જાગૃત હોય તો પણ જ્ઞાનીઓને ભૂલાવવામાં નાખી દે એવો પણ કર્મનો ઉદય આકરો હોય છે. અહીંયા સિદ્ધાંત એ આપ્યો કે અભેદરૂપ જ્યારે એ આત્માની સાથે હોય છે તો એ ચારિત્ર એની નિરંતર એની નિર્જરાનું કારણ. પણ જો આત્માથી પરામુખ થઈને કંઈ થયું તો પાછું એ ટકી શકતું અભેદતા આત્મ સ્વરૂપ સાથે. ખરા સ્વરૂપ હા, પણ જાણે છે એટલે શું કે આત્મા અભેદ છે ચારિત્ર. જ્ઞાન દર્શન આત્મા જ્યારે વર્તે તે આત્મારૂપ, એટલે એમાં જો જુદું કરના કે જ્ઞાન દર્શન ચારિત્રમાં તો છું આત્મા તે પરામુખ થઈ ગયા, તો ખરું સ્વરૂપ જે જાણે છે એ સમજે છે કે આત્મા જ જ્ઞાન દર્શન ચારિત્ર છે. એ સમજણમાં ભેદ આવ્યો એટલો. ચાલો વિશેષ